ભગવાન કે તમને શંકા જેતી હોય તો સોગંદ દેવડાવો પછી મોકલો. ભલે. વાંદર દળે વિભીક્ષણને કીધું છે, ભગવાન પાસે તમારે જવું હોય તો જઈ શકો છો, પણ પેલા સોગંદ ખાઓ. વિભીક્ષણ સોગંદ ખાવા માંડ્યા છે કે હું પ્રમાત્માને કેવળ મળવા જાઉં છું, પ્રભુના દર્શન કરવા જાઉં છું, હું ભગવાનને મળવા જાઉં છું, દર્શન કરવા જાઉં છું, એમાં જરાય પણ મારે કપટ નથી. રાંચ માત્ર મારા હૃદયમાં જો કપટ હોય તો લંકાનો માલિક હું બનું. મને હૃદયમાં રંચ માત્ર જો શંકા હોય, રંચ માત્ર જો મારા હૃદયમાં કપટ હોય તો ત્રિલોકીનો માલિક હું બનું. અરે મારા હૃદયમાં રંચ માત્ર જો કપટ હોય તો ત્રિલોકીની સંપત્તિ મારી ઘેરે આવો, તમામ દેવતા હું કહું તેમ કરે. એટલે બધા કે તમે સોગંદ ખાઓ છો, પછી આશીર્વાદ પ્રાપ્ત કરો, વર માગો છો. વાંદર દળને આ ન પડી. ભગવાનની પાસે જેને કહે છે કે ના થે તો આવા સોગંદ ખાય, લંકાનો માલિક બનવું, ત્રિલોકીનો માલિક બનવું, ભગવાન કે તો આવવા દો. એ સાચો. ભગવાનના ભક્તને જગતની સંપત્તિ દુઃખરૂપ બની જતી હોય છે, એને તો એટલું જ તાન હોય, ભગવાન કેમ રાજી થાય, ભગવાનના આચાર્ય મહારાજ કેમ રાજી થાય, એના સંતો ભક્તો કેમ રાજી થાય. અને એને જે રીઝવે છે એને પછી દુનિયાને રીઝવવાની રહેતી નથી. પણ ભગવાન કે ભગવાનના સંત, ભગવાનના ભક્ત એની સ્થિતિ સમજવી બહુ કઠિન કામ છે, ન સમજી શકાય. મુક્તાનંદ કહે, હરિહરિ જનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. ભગવાન અને ભગવાનના સંત કે ભક્તની સ્થિતિને ઓળખવી બહુ કઠિન કામ છે, બલવલા ન ઓળખી શકે. તમે કલ્પના તો કરો, લક્ષ્મણ જેવા ભરતને ન ઓળખી શક્યા, સગા ભાઈ નિત્ય સાથે રહેનારા લખનના મનમાં પણ એમ થઈ ગયું ભરતના હૃદયમાં કદાચ દગો હશે. કલ્પના કરો કેટલું કઠિન કામ હશે. નિત્ય સાથે રહેવા છતાંય પણ હૃદયને ઓળખવું બહુ કઠિન કામ, અતિ કઠિન કામ છે. એમાં ભક્તના હૃદયને ઓળખવું, સંતના હૃદયને ઓળખવું બહુ કઠિન કામ. જગતના જીવ હંમેશા ભક્તને ઘૃણાની દ્રષ્ટિથી જોતો હોય છે, એની મહાનતા સામેની દ્રષ્ટિ હોતી નથી. એ તો ગયા પછી વખાણ કરે, નસૈયાની કડતાલને આજ વખાણીએ છીએ, તે દાડે કોઈ સાંભળવાય ન જ જાતું કહો. બાય મીરાના એ ઘૂંઘરૂને આજ આપણે સંભાળીએ છીએ, તે દાડે તો ઝેર પાવા તૈયાર થયા છે. મુક્તાનંદ સ્વામીને તો આજ આપણે યાદ કરીએ છીએ, બાકી તે દાડે તો એના કપાળે ઝેર ચર્ચ્યું હતું. સદગુરુ વરિય ગોપાળાનંદ સ્વામીને તો યાદ આજે સંભાળીએ છીએ, બાકી તે દાડે તો એની જોડીમાં ઝેર નાખ્યું હતું અને દેવતાઓ ધગધગતા નાખ્યા હતા. સદગુરુ વરિય ગુણાતીતાનંદ સ્વામીને તો આજ સંભાળીએ છીએ, બાકી તે દાડે તો માથે બેલા નાખ્યા હતા. નિષ્કળાનંદ સ્વામીને તો આજે આપણે યાદ કરીએ છીએ, બાકી તે દાડે તો પલંગની સાથે બાંધીને છેક ખારા મૂકીએ, એના એ જ આપણે છે. ભગવાનના ભક્તને અને સંતને એની સ્થિતિ જ્યારે હોય અને એ વિદ્યમાન હોય ત્યારે ઓળખવા બહુ કઠિન કામ છે. ધોળકાનો પ્રસિદ્ધ ઇતિહાસ, ધના ભગત, કેટલો પ્રસિદ્ધ ઇતિહાસ, કેટલી અદભુત વાત છે. કેવા ભગવાનના ભક્ત પણ એને ન દુનિયા ઓળખી શકે. એકવાર બહુ સરસ વરસાદ થયેલો અને ધના ભગત ખેતરે વાવણી કરવા માટે જતા હતા. રસ્તામાં સંતો મળ્યા. ધના ભગત તો એકદમ સંતોને દંડવટ કરવા માંડ્યા. સંતોને પૂછ્યું, સંતો કઈ જમ્યા? સંતોએ કીધું, ધના ભગત બે દાડાનો ઉપવાસ છે. ધના ભગત એક જગ્યાએ ઉતારો કરાવ્યો અને કીધું, સ્વામી તમે અહીંયા ઉતરો, હમણાં વ્યવસ્થા કરી આપો. ઘેરે ગયા, ઘરમાં દ્રષ્ટિ નાખી પણ ચારે ખૂણા હરખા હતા, ઘરમાં કાંઈ ન મળે. આ દુનિયાની થોડીક રીતિ એવી હો, સારી જેની ઈચ્છા હોય એના ઘરમાં કાંઈ હોય નહીં, અને જેના ઘરમાં ઘણું હોય એને સારી ઈચ્છા ન હોય કો, સમજે? બિચારાના ઘણાના મનમાં એમ થાય કે મારે આટલું દાન કરવું, આટલું સત્કર્મ કરવું, એની પાસે કઈ હોય નહીં, શનું કરે કો. અને જેની પાસે લાખો ને કરોડો રૂપિયા પડ્યો એને કોઈ સંકલ્પ નથી ઉઠતો. જેની પાસે સમય હોય છે એની પાસે વિચાર નથી હોતો, અને જેની પાસે સદવિચાર હોય છે એની પાસે સમય નથી હોતો. આ એક તકલીફ. એ બીજી તકલીફની વાત કરું, માણસની પાસે જ્યારે વિચાર હોય ને ત્યારે સમય હોતો નથી. વિચાર હોય, મને ભગવાન જો આટલું આપે ને તો મારે આમ કરી નાખવું, આટલું આપે તો આમ કરી નાખવું, મારા ગામમાં સરસ મંદિર બંધાવું, મારા ગામમાં સ્કૂલ કરાવું, ગરીબને માટે હોસ્પિટલ તૈયાર કરાવું, ભગવાન મને જો આપે ને તો બધું કરી દઉં એમ. ત્યારે કોઈ એને એમ કે ભગત મંદિર બંધાય થોડી સેવા કરજો ને, હાલી હુમળ્યા તમારે જેવા ભગતડાઓ જીવ લીધો છે કે ભૂખ દીધી છે. ભગત સ્કૂલ બંધાય છે, તમે બંધાવો બંધાવે તો મારે ઈચ્છા નથી, એમાં મારું નામ લખતાય નહીં, ભૂલી ચૂકી. માણસને વિચાર હોય ત્યારે સમય ન હોય, અને સમય આવે ત્યારે એનો વિચાર ન રહે. સમય અને વિચાર એક થઈ જાય અને કામ થઈ જાય. તના વગત બિચારા ઘેરે ગયા પણ ચારે ખૂણા હરખા કાંઈ ન મળે ઘરમાં. વિચાર કર્યો હવે શું કરવું, સંતોને કેમ જમાડું. તે વાવણીયામાં દ્રષ્ટિ ગઈ, બાજરો ભરેલો વાવણીયામાં. ધના ભગતે વાવવાનું બાજરો દળી નાખ્યો. શું એને ભગવાનના સંતમાં પ્રીત બંધાણી હશે, કલ્પના તો કરો કેટલી આત્મીયતા થઈ હશે. એ બાજરાને દળી નાખીને સંતોને લોટ આપ્યો, સંતો જમીન ત્યાંથી જતા રહ્યા. ગામના અન્ય દ્વેષેલા લોકોને ખબર પડી, ધના ભગતની ઠેકડી ઉડાડી. મળો ધનો ભારે ભગતડો થઈ ગયો, ઉધારનો આહાહા દાતારનો દીકરો થયો. કે ઓલો બાજરો વાવવાનો હતો એ પેલા સાધુડાને ખવડાવી દીધો, હવે હું રેતી વાવશે ખેતરમાં. અને એ તો ભાઈ ભગત છે, રેતી વાવશે ને તો બાજરો થાય શકે. આમ ક્રોસ બોલવા માંડ્યા. અને ધના ભગતે રેતી જ વાવી, નદીમાંથી વેળું લઈને વાવી. અને બે ચાર પાંચ દાડા જ્યાં થયા ને તો એમાંથી તુંબડાના વેલા ઉગ્યા. સંપ્રદાય ઇતિહાસ કે તુંબડાના વેલા ઉગ્યા. ધના ભગત તુંબડાને સાચવીને મોટા કરવા માંડ્યા, વેલાને મોટા કરવા માંડ્યા. એમાં તુંબડા આવ્યા અને મોટા ગાગર ગાગર જેવડા થયા. ધના ભગત વિચાર કરે, આહા સરસ તુંબડા થયા છે, સંતો જયારે આવશે ત્યારે તુંબડા આપીશ. ગામના લોકો કેટલા ભેળા થઈને ધના ભગતની મશ્કરી કરવા આવ્યા. ખેતરે આવીને ધના ભગતને કે, ઓહો ધના ભગત, તમારે તો તુંબડા ભારે જબરાય છે, આ બધા બાજરાના ભરેલા છે નહીં ધના ભગત. ધના ભગત બિચારા કાંઈ ન બોલે, ભગવાનનું નામ રટે રાખે, અને એ તુંબડાના વેલાની સારવાર જે કરવી ઘટે કરે. પેલા લોકો વારંવાર બોલવા માંડ્યા, ધના ભગત આમાંથી તો ઘણો બધો બાજરો થશે, એક એક તુંબડામાં અડધો અડધો પણ બાજરો અમે આવડા મોટા તુંબડા છે. મશ્કરી કરતા કરતા ધના ભગતને જ્યારે ખીજવા માંડ્યા, ધના ભગતે અંતરથી મહારાજને પ્રાર્થના કરી, હે માલિક આજ મારી લાજ રાખો. આમ બોલી અને ધના ભગત બોલ્યા, હા તુંબડામાં બાજરો છે. અને બોલતા ધના ભગતે તુંબડું તોડ્યું, અને તોડતાની સાથે બાજરાનો ઢગલો થયો. પેલાને તો આંખ ફાટી ગઈ. પેલા બધા દ્વેષીલા લોકો એક પછી એક તુંબડા જયારે જોવા માંડ્યા, બધા જ તુંબડા વજનદાર લાગ્યા. એને ગાડા ભરીને ઘેર લાવીને તુંબડાને તોડે તો બાજરાનો ઢગલો થાય. મુક્તાનંદ કહે, હરિહરિ જનની ગતિ છે ન્યારી, એને દેહ દર્શી દેખે પોતા જેવા સંસારી. ભગવાનના ભક્તની સ્થિતિને ઓળખવી ઘણી કઠિન છે, ઘણી કઠિન. ભગવાનનો જે ભક્ત હોય એને તો એક ભગવાન પ્રધાન હોય, ભગવાનના સંત પ્રધાન હોય, ભગવાનના આચાર્ય મહારાજ પ્રધાન હોય, ભગવાનના ભક્ત પ્રધાન હોય. મૈત્રી મહર્ષિ કહેવી દૂર, ભગવાને કીધું માગો કરદમ માગો, બસ તમે જો રાજી થયા હોત તો તમારા જેવો દીકરો મારી ઘેરે આવે, પણ મારા જેવો તો એક જ છું, તો બસ એક જ જોઈએ છે. ભગવાને તથાસ્તુ કીધું છે, હું તમારી ઘેરે જન્મ ધારણ કરીશ, પણ એક વાત સાંભળો. ત્રણ દિવસ પછી મનુ મહારાજા પોતાની પત્ની શત્રુપાની સાથે અને દીકરી દેવહૂતિની સાથે તમારે ત્યાં આવશે. તમે દેવહૂતિનું કાંડું ગ્રહણ કરજો, એના હાથનું પાણી ગ્રહણ કરજો. તમારે ત્યાં હું જન્મને ધારણ કરીશ, પ્રથમ નવ કન્યા જ નમશે અને દસમો ખુદ હું તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. આટલું કહીને પરમાત્મા અંતર ધ્યાન થયા છે. મૈત્રી મહર્ષિ કે વિદુર, કર્દમ મહર્ષિ પોતાના આશ્રમમાં ગયા. ત્રીજે દિવસે મનુ મહારાજ આવ્યા છે, સ્વાગત કર્યું છે, ચાદરી ઉપર બેસાડ્યા છે. ને કઈ સોફા તો હતા નહીં, દંડલોપના ગાદલા નહોતા, દેવું તેને માટે પણ એક આસન નાખ્યું છે. બહુ એક અદભુત પ્રક્રિયા ભાગવતમાં બતાવી છે, એટલી બધી અદભુત પ્રક્રિયા. દેહુતિ માટે એક આસન નાખ્યું, દેહુતિ મનોમય વિચાર કરવા લાગ્યા, અમારા પતિ છે એના નાખેલા આસન ઉપર જો બેસું તો મારા પતિવ્રતા ધર્મનો નાશ થયો કહેવાય, મારે તે આસન ઉપર બેસાય નહીં. અને આજ જો મારા પતિના નાખેલા આસન ઉપર ન બેસું તો એને આજ્ઞાનો ભંગ કર્યો કહેવાય, તો પણ મેં પતિવ્રતા ધર્મનો નાશ કર્યો કહેવાય. મારે શું કરવું? બેસું તો પણ ધર્મનો ભંગ થાય, ન બેસું તો પણ ધર્મનો ભંગ થાય. મહાન બુદ્ધિશાળ દેહુતિ આસનની બાજુ બેઠા છે અને પોતાનો જમણો હાથ આસન ઉપર મૂક્યો છે, જેને કારણે બેઠા પણ કહેવાય, ન પણ બેઠા કહેવાય, પોતાના પતિવ્રતા ધર્મનું પાલન કર્યું છે. એ તો તે દાડે આવું તો આજ તો એ રસોઈ, તમે રસોઈ બનાવો એ જમે અને તો સત્સંગ તમારો હાલે. રસ્તે હાલ્યા જતો ને એ તમે તેડો ને એમને હાલે ને તો તમારો ધર્મ હાલે, નતર તૂટી જાય. કહો પતિવ્રતા ધર્મ છે, પોતાના પતિ જેમ કહે તેમ કરવું, એની આજ્ઞામાં રહેવું, પતિવ્રતા નારીનો ધર્મ છે. મનુ મહારાજાએ કર્દમજીને કીધું છે, મહર્ષિ મારી દીકરી દેવહૂતિના હાથનું પાણી આપ ગ્રહણ કરો. એક અદભુત કથા કહી શકાય આને. કર્દમ મહર્ષિ જેના ઘરની અંદર, જેના કુબાની અંદર, જેની ઝૂંપડીની અંદર બે દિવસ ચાલે એટલું અન્ન નથી, કોઠા બોરા નથી, એવા પુરુષને આજ પૂરા ભારત વર્ષનો નહીં પરંતુ પૂરી પૃથ્વીનો રાજવી, મનુ મહારાજા એટલે પૂરી પૃથ્વીના રાજા, પૂરી પૃથ્વીનો રાજવી પુરુષ પોતાની દીકરીને આજ ભિખારીને પરણવા ચાલ્યા છે, એને પરણાવવા ચાલ્યા. તે દાડે સંપત્તિ સામે દ્રષ્ટિ નહોતી, સંસ્કારની સામે દ્રષ્ટિ હતી. કલ્પના કરો, મનુ મહારાજા જો ઈચ્છત તો પોતાની દીકરીને ગમે તેની સાથે પરણાવી શકત, ગમે તે રાજકુમારની સાથે પરણાવી શકત, પણ રાજકુમારને નથી પરણાવ્યા, એક ભિક્ષુકને પરણાવ્યા જેની ઘેરે બીજે દાડે કોઠા બોરા ઘરમાં નથી, બીજા દાડા ખાવા માટે કોઠા બોરા નથી, એને ત્યાં પરણાવવા તૈયાર થયા છે. ધન્ય છે મનુ મહારાજાની સમજણને. ભક્તજનો પોતાના સંતાનોના સંબંધ સંસ્કાર જોઈને કરજો, કેવળ સંપત્તિ જોઈને નહીં કરશો, ન તો જિંદગી પર્યંત રડવાનો વારો આવશે. હમણાં મેં ભુજમાં ગયા હતા, ભુજના ભક્તો બહુ સરસ વાત કરી કે સ્વામી અમે નાતમાં એવો ઠેરાવ કર્યો છે કે આપણે આપણી દીકરીને દેવી યા તો લેવી, સુસંસ્કારી ઘર હોય ત્યાં જ દેવી અને તેની જ લેવી, બીજો કદાચ કરોડોપતિ અબજોપતિ હોય તો ન લેવાય ન દેવાય, અને કોઈ લે અને દે તો આખા ગામના લોકો ભેગા થાય, એની સાથે દંડ થાય, એની ઉપર દંડ થાય. અને એટલા માટે ભુજમાં આજ પણ સત્સંગ અણનમ ટકી રહ્યો છે, અણીબદ્ધ રહ્યો છે, એનું કારણ એટલું જ છે, એને સંસ્કાર જોયા છે, સંપત્તિ જોઈ નથી. સંસ્કારને સહારે જિંદગી જીવી શકાશે, સંપત્તિને સહારે જિંદગી જીવી નહીં શકાય. સમજાય છે? સંસ્કારને સહારે જીવી શકાશે, લુખો રોટલો અને મીઠું ખાઈને જિંદગી પૂરી કરી શકાશે. એસી રૂમ હશે, એસી બંગલો હશે, એસી કાર હશે, એસી ફેક્ટરી હશે, પરંતુ સંસ્કાર જો નહીં હોય, જે ઘરમાં દારૂ પાન થતું હશે, માંસનું ભક્ષણ થતું હશે, તો ત્યાં સંસ્કારી નારી, સંસ્કારી દીકરી જિંદગી જીવી નહીં શકે. માટે ભલા થન સંસ્કારને જોજો. ધન્યવાદ છે મનુ મહારાજાને, પોતાની દીકરી સંસ્કારી યુવકને પ્રણાવવા તૈયાર થયા છે, કર્દમ મહર્ષિને પ્રણાવવા તૈયાર થયા છે. મનુ મહારાજાને ધન્યવાદ છે, એમ સામે કર્દમજીને પણ ધન્યવાદ છે. કર્દમજીને જયારે કીધું છે મારી દીકરી મારે તમને પરણાવવા છે, કર્દમ મહર્ષિએ ના કહી દીધી. તમારી દીકરીનું નહીં પરણું. અને સાંભળો, પરણાવવા જ હોય તમારી એક શરત છે, એક પુત્રની પ્રાપ્તિ થયા પછી હું સંસારનો ત્યાગ કરી દઈશ. આને ધન્યવાદની નહીં તો ધનાઢ્ય હાહારાજુ નો લો, હું જમાય હાથ જ જોડતો હોય. લો તમે કહો એમ, તમે કહો એમ નહીં, તમે કહો એમ નહીં, હું કહું એમ કરવાની તેવડ હોય, હું કહું એમ કરવાની તમારી સામર્થ્ય હોય તો તમારી દીકરી મને પરણાવો. મારે તમારી સંપત્તિ નથી જોતી. આવા જમાઈને ધન્યવાદ છે, આવા સસરાને ધન્યવાદ છે. આજે શું કે ખબર, એક સ્કૂટર આપો ને તું આ પાડું, મેરી મુવા હાથમાં બંગડીયું પહેરી લે, એના સ્કૂટર ઉપર તારી જિંદગી જીવવી છે. સુરવીરતા જાણે મરી પરવારી છે. કરદમ મહર્ષિએ કહ્યું, એક પુત્રની પ્રાપ્તિ થયા પછી હું સંસારનો ત્યાગ કરી દઈશ. મન મહારાજે વાતનો સ્વીકાર કર્યો છે. ભલે આખીર કરદમ મહર્ષિ દેવહૂતિના લગ્ન થયા છે, મનુ મહારાજા પોતાને સ્થાને ગયા છે, પણ લગ્ન વિધિ પૂર્ણ થતાની સાથે સંધ્યાનો સમય થયો છે. સંધ્યા તર્પણ કરવા માટે કરદમ મહર્ષિ બેઠા છે, પણ બેઠા સો બેઠા એ બેઠા અને એમાં એને સમાધિ લાગી ગઈ. સમાધિ લાગી લાગી તો વર્ષો સુધી સમાધિમાં બેઠા રહ્યા છે. આની ઘેરે ભગવાન જન્મ ધારણ કરે, આની ઘેરે. તમે શું કહો ખબર, ભગવાન તમે જોવો ગ્રહસ્થની ઘેરે જન્મા છે કે ત્યાગીની ઘેરે? નહીં, માટે ત્યાગી કરતા આપણે શ્રેષ્ઠ છે, પણ બાપ આવા ગ્રહસ્થ, આવા ગ્રહસ્થ. લગ્ન થયા અને લગ્ન થતાની સાથે સંધ્યા તર્પણમાં બેઠા બેઠા સો બેઠા વર્ષો વીતી ગયા. આંખ ખોલી નથી. ધન્ય છે કરદમ મહર્ષિને જેને સંસારનો ઘાટ ન ઉઠ્યો, અને એના કરતા અધિક ધન્યવાદ તો દેવહૂતિને છે. દેવહૂતિએ મનમાં વિચાર કર્યો, મારા પતિદેવ આજ ધ્યાનમાં બેઠા હોય તેને વિક્ષેપ ન કરાવાય, એ પણ સામે ધ્યાનમાં બેઠા છે. દખલગીરી ન કરી. વર્ષો વીતી ગયા છે. વર્ષો પછી કરદમ મહર્ષિ એકદમ જાગૃત બન્યા છે. જાગીને જોયું તો સામે દેવહૂતિ બેઠા છે. દેવહૂતિને જોતાની સાથે કરદમે પ્રશ્ન ઉઠાવ્યો, અરે દેવી તમે કોણ છો? આની ઘેરે ભગવાન જન્મ ધારણ કરે ખો. દેવી તમે કોણ છો? દેવહૂતિ બોલ્યા, તમે મને ન ઓળખ્યા? ના દેવી, કે ઓળખાણ નથી પડતી. આની ઘેરે આવવું પડે કે નહીં ભગવાનને? પોતાની પત્ની જેને નથી ઓળખાતી ત્યાં સંસાર શું કરે ખો, ત્યાં વિષય શું કરે? દેવહૂતિ કહ્યું છે, પતિદેવ હું તમારી અર્ધાંગના છું, તમારી પત્ની છું. વર્ષો પહેલા તમારા મારા લગ્ન થયા છે. અબ ભૂલી ગયા? ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા, આપને ખ્યાલ ન રહ્યો. હું તમારી અર્ધાંગના છું, તમારી પત્ની છું. આપ જ્યારે ધ્યાનમાં બેઠા ને ત્યારે હું પણ ધ્યાનમાં બેઠી. કરદમ મહર્ષિ બહુ રાજી થયા છે અને બોલ્યા, દેવી તમે મારી ઈચ્છામાં ઈચ્છા વેળવી છે, માટે હું તમારા પર રાજી થયો છું. તમારી જે ઈચ્છા હોય મારી પાસે માગો. દેવહૂતિએ કહ્યું છે, પતિદેવ તમે મારા પિતાને એમ કહ્યું છે, એક પુત્રની પ્રાપ્તિ પછી હું સંસારનો ત્યાગ કરીશ, તો આપના થકે એક પુત્રની ઈચ્છા મારી છે. કરદમ મહર્ષિએ પોતાને યોગ સાધનાથી દિવ્ય વિમાનને સર્જ્યું છે. દેવહૂતિ અને કરદમ મહર્ષિના શરીર પણ નવયુવાન બન્યા છે. સાંસારિક સુખને માણતા થકાશ સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, પ્રથમ દેવહૂતિ દ્વારા નવ નવ કન્યાની પ્રાપ્તિ થઈ છે. જે કરદમજીએ મરચાદિકને પરણાવ્યા છે દશમ પુત્ર તરીકે, ખુદ ભગવાન દેવહૂતિના ઉદરમાં આવ્યા છે. ભગવાન ખુદ જ્યારે દેવહૂતિના ઉદરમાં આવ્યા છે, દેવહૂતિ દેવાંગનાની સમાન શોભવા લાગ્યા છે. તે જાયમાન સ્વરૂપ બન્યું છે. દેવહૂતિ નિરખવા માટે આજ દેવાંગનાઓ પણ આવવા લાગી છે. દેવતાની માતા અદિતિની જેમ શોભવા લાગ્યા છે. આજે બાળક જન્મ લેવાના છે, ભગવાન જન્મવાના છે, માટે ચારે બાજુ આનંદ આનંદ પથરાવા લાગ્યો છે. સ્વામી સૂર્ય તેજસ્વી રીતે ઉગ્યો છે, પુષ્પ મહેકવા લાગ્યા છે, વૃક્ષો ડોલવા લાગ્યા છે. નવ માસ પૂર્ણ થતાની સાથે જ જગત ખોટું છે, જગતના તમામ સુખ ખોટા છે, એક પરમેશ્વર સત્ય છે, આવું સાંખ શાસ્ત્રનું જ્ઞાન આપવા માટે પરમાત્માએ દેવહૂતિની કુખ થકી જન્મને ધારણ કર્યો છે. ભગવાન પ્રગટ થયા છે, ચારે બાજુ જય જય નાદો થયા છે. આકાશમાં આવેલા દેવતાઓએ જય નાદોથી પુષ્પવૃષ્ટિથી પૂરા બ્રહ્માંડને ગુંજવી મૂક્યું. મૈત્રી મહર્ષિ કહે છે, વિદુરજી, ભગવાનનું પ્રાગટ્ય થતા ચારે બાજુ આનંદ આનંદ પથરાયો છે, પણ ભગવાનનું પ્રાગટ્ય થતાની સાથે જ કરદમ મહર્ષિ દેવહૂતિની પાસે રજા માંગી છે. દેવી, મને રજા આપો, મારે વનમાં તપ કરવા માટે જવું છે. પરીક્ષિતે એક પ્રશ્ન કર્યો, ગુરુદેવ મને એક વાત ન સમજાવી. કરદમ મહર્ષિ આજ ઘરબાર છોડવા તૈયાર થયા. મારો એક પ્રશ્ન છે કે અનેક રાજી પુરુષે સંસાર છોડ્યા છે, સંસાર એટલા માટે છોડ્યા છે, સંસારનો એટલા માટે ત્યાગ કર્યો છે કે સંસાર છોડવાથી ભગવાનની પ્રાપ્તિ થાય. આજે કરદમ મહર્ષિની ઘેરે તો ખુદ ભગવાન આવ્યા છે, તો પછી કરદમ મહર્ષિ શા માટે સંસાર છોડવા ઈચ્છે છે? સંસાર છોડીને કોની પ્રાપ્તિ ઈચ્છે છે? આપ મારી શંકાનું સમાધાન કરો, શા માટે કરદમ મહર્ષિ સંસારનો ત્યાગ કર્યો? સુખદેવજી મહારાજ અદભુત સમાધાન આપ્યું છે, પરીક્ષિત, એટલા માટે સંસાર ત્યાગ કરવાનો વિચાર કર્યો કે ઘરમાં દેવહૂતિની સાથે કાયમ માટે જ હું રહીશ. માયા મહા ખતરનાક છે, માયા કોને ક્યારે ધક્કો મારી દે કઈ નક્કી નહીં. રખેનું સંસારમાં રહેતા ક્યારેક મારું મન જો માયામાં ફસાઈ જશે તો મારામાંથી ભગવાન જતા રહેશે. મારી પાસેથી ભગવાનની સાથે રહેતા હોવા છતાંય હૃદયમાંથી ભગવાન હટી જશે. એના કરતાં ઘરબાર છોડીને વનમાં જતો રહું, મને સાંસારિક સુખનો કદી સંકલ્પ ન થાય તો પરમાત્માથી દૂર હોવા છતાંય હંમેશને માટે હું ભગવાનની સાથે જ રહીશ. આ વિચાર કરીને કરદમ મહર્ષિ સંસારનો ત્યાગ કર્યો છે. પરીક્ષિત મહારાજા બોલ્યા, ગુરુદેવ, મારી શંકાનું સમાધાન થયું છે. અને ભગવાન સ્વામિનારાયણનો પણ મત રહ્યો છે. ભગવાન શ્રીહરિએ 33માં વચનામૃતમાં અદભુત વાત બતાવી. ભગવાન શ્રીહરિ કે, મારા કરતા લાખ ગાવ દૂર હોય પરંતુ બ્રહ્મચર્ય વેત્તા પુરુષ છે તો મારી પાસે છે, અને જેની પાસે બ્રહ્મચર્ય નથી મારી સાથે છે તો લાખ ગાવ મારાથી દૂર છે. સાધકની કોઈ જ સાચી સાધના હોય તો એ બ્રહ્મચર્ય છે. આજે તો ભક્તજનો દુઃખની સાથે કહેવું પડે, ભારત વર્ષ જે ભગવાનનો દેશ કહેવાય, જે સાધુ પુરુષનો દેશ કહેવાય, જે દેશની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા, જે દેશમાં રામકૃષ્ણ જેવા પરમાત્માના અવતારો પ્રગટ થયા છે, જે દેશમાં રામકૃષ્ણ પરમહંસ જેવા મહાન પુરુષો જન્મ્યા છે, જે દેશમાં દયાનંદ અને જે દેશમાં વિવેકાનંદ સ્વામી જેવા મહાન પુરુષો જન્મ્યા છે, સમર્થ રામતીર્થ પરમહંસ જેવા પુરુષે જે દેશમાં જન્મને ધારણ કર્યો છે, જે દેશમાં સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી જેવા બ્રહ્મનિષ્ઠ પુરુષોએ જન્મને ધારણ કર્યો છે, એ દેશનું શીલ આજ તૂટી રહ્યું છે. દેશના પ્રશ્નો હલ નથી થતા એનું કારણ હોય તો એક જ છે, આ દેશની ખુમારી જતી રહી હોય એનું કોઈ કારણ હોય તો એક જ કારણ છે, શીલ તૂટી રહ્યું છે. ખુમારી જાણે ઓગળી રહી છે, શૌર્ય જાણે હણાઈ જઈ રહ્યું છે. આ દેશમાં એક દાડો ખુમારી હતી, તમે કલ્પના તો કરો, તમે રામાયણ તો વાંચો જરા. માં જાનકીના આભૂષણ જ્યારે હાથમાં આવ્યા છે, લખનને આપ્યા, લખન બતાવો બાપ આ જાનકીના આભૂષણ છે. લખનના મોઢામાંથી શબ્દ નીકળ્યા, નાહમ જાનામિ કેયુરે, નાહમ જાનામિ કુંડલે, અહમ જાનામિ નૂપુરે. હે માલિક, આ કંઠની અંદર ધારણ કરવાના હારને ઓળખતો નથી, કાનના કુંડળને ઓળખતો નથી, કેવળ પગમાં પહેરવાના ચાંચરને ઓળખું છું. અહમ જાનામી નુપુરે. લખનને પ્રશ્ન કરવામાં આવ્યો, લખન તમે અન્ય આભૂષણને કેમ નથી ઓળખતા, કેવળ પગની અંદર પહેરવાના ઝાંઝરને કેમ ઓળખો છો? અને એ વખતે લખનના મોઢામાંથી શબ્દ નીકળ્યો છે, માલિક મેં મારી માં જાનકીનું મોઢું કદી જોયું નથી, એના મુખ સામે મેં કદી દ્રષ્ટિ નાખી નથી, તે માના આભૂષણને હું કેમ ઓળખી શકું? પણ કાયમ વંદના કરવા જતો હતો માટે એના પગના ઝાંઝરને ઓળખું છું. એમના આપણે વારસદાર છીએ, એમના વારસદાર છીએ. તમે કલ્પના તો કરો, જોગીદાસ ખુમાણ ડાકુનો સરદાર કહેવાય, પરંતુ કોઈ નારીને સામે દ્રષ્ટિ પડે તો આંખમાં ચટણી આંજે એવા મહાન સંસ્કારી એમના આપણે વારસદાર છીએ, એમના વારસદાર છીએ. ગામ ગામના વસતા રાવળ, બહુ પ્રસિદ્ધ કથા. પોતાની દીકરીનો સંબંધ જોવા આવ્યા હોય અને વસ્તા રાવળને દીકરીના સંબંધને જોયા પછી બહાર બેઠા હોય ઓસરીમાં, ફળિયામાં બધા પલંગો નાખીને બેઠા હોય, આ બધા આ બાજુ શું જોતા છે? એના એ છે જે જ્ઞાતા એ પાછા આવ્યા, બાકી કાંઈ ફેરફાર નથી. હજુ આપણી વૃત્તિ જે સ્થિર થવી જોઈએ, સ્થિર નથી થતી કથામાં. હજુ આપણને બીજું ત્રીજું આમ બહુ ગમે છે અને મતલબ એ કથા હૃદયમાં ઉતરતી નથી. ને તો આટલી કથા થાય ને પછી જન્મ મરણ હોય માથે હા ન હોવા જોઈએ. વૃત્તિ આપણી ફાટેલી છે. એ વસ્તા રાવળે જયારે પ્રશ્ન પૂછ્યો, દીકરી ધ્યાનમાં આવી ગઈ તો કે દીકરી તો બરાબર છે પણ એના કપાળે જરાક લાખું છે. વસ્તા રાવળ કે હશે હશે લાખું, મને ખબર નથી. અરે તમારી દીકરીના કપાળે લાખું તમને ખબર નથી? અને સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ બોલે, વસ્તા રાવળે એમ કીધું, પણ મેં કદી પણ મારી દીકરીના મોઢા સામે જોયું નથી, મને ક્યાંથી ખબર હોય એના મોઢે લાખું છે. એ સંસ્કારના આપણે વારસદાર છીએ અને રસ્તે ચાલતા આમતી તેમ ફાટી દ્રષ્ટિ રાખીને ચાલ્યા જતા હોય. દ્રષ્ટિ જેની કાબુમાં ન હોય, ઠેકાણે ન હોય, અગાસી અટારીઓમાં દ્રષ્ટિ નખાતી જાતી હોય, ધિકાર છે. એવા યુવાનને ધિકાર છે, એના માત પિતાને પણ ધિકાર છે. એવા સંતાનોને જેને જન્મ આપ્યો છે, જેની દ્રષ્ટિ કાબુમાં નથી, એ વ્યક્તિને ધિકાર, એના મા બાપને પણ ધિકાર છે. આપણે ભારત દેશનું રતન છે, ભારત દેશનું રતન. ભારત દેશની યુવાને તો ખમીરવંતી હોવી જોઈએ, ખમીરવંતી. આ દેશ માટે હું શું કરું, આ સમાજ માટે હું શું કરું, આ ધર્મને માટે હું શું કરું, એમ